આકાશવાણી સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવને આવતા 1000 વર્ષ માટે ભારતને પ્રેરણા ગણાવ્યો. પ્રધાનમંત્રીએ રોડ શો દ્વારા મંદિરમાં પહોંચી પૂજા અર્ચના અને મંદિરના કુંભાભિષેક કરીને દિલધડક એર શો નિહાળ્યો. સાંજે વડોદરામાં સરદારધામનું ઉદઘાટન કરશે. મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં સર્જાયેલી બર્ગી ડેમ બોટ અકસ્માતની ઘટનાની ન્યાયિક તપાસ માટે તપાસ પંચની રચના કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની સત્તાવાર મુલાકાતે જશે. નબળા વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આજથી 75 વર્ષ પહેલા આજના જ દિવસે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ એ કોઈ સામાન્ય પ્રસંગ નહોતો. વર્ષ 1951માં સોમનાથ મંદિરને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ કર્યો હતો. સોમનાથ અમૃત મહોત્સવને સંબોધતા શ્રી મોદીએ આ મહોત્સવને આવતા 1000 વર્ષ માટે ભારતની પ્રેરણા ગણાવ્યો.
આજ કે હી દિન સોમનાથ મંદિર કી પુનર્સ્થાપના ये कोई साधारण अवसर नहीं था. अगर 1947 में भारत आजाद हुआ था तो 1951 में सोमनाथ की प्राण प्रतिष्ठा ने भारत की स्वतंत्र चेतना का उद्घोष किया था. आजादी के समय सरदार साहब ने 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था. तो साथ ही सोमनाथ के पुनर्निर्माण से उन्होंने दुनिया को बताया था, भारत केवल आजाद नहीं हुआ है, भारत अपने प्राचीन गौरव को पुनः हासिल करने के मार्ग पर भी अब आगे बढ़ चुका है.
શ્રી મોદીએ વધુમાં કહ્યું, ભગવાન શિવજીની શરણમાં અહીં સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ બધું ભગવાન સદાશિવની જ લીલા છે. ઐતિહાસિક અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગુજરાતના સોમનાથમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થતા સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થયા છે. આજે સવારે તેઓ જામનગરથી સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ડમરૂના નાદ અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. સોમનાથમાં તેમણે રોડ શો યોજ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે તેઓ હજારોની સંખ્યામાં માર્ગો ઉપર ઉમટેલા નાગરિકોનું અભિવાદન ઝીલતા સોમનાથ મંદિર પહોંચ્યા હતા. માર્ગમાં તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ઋષિકુમારોના મંત્રોચ્ચાર વચ્ચે અને ડમરૂના વાદન સાથે તેઓ મંદિર પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સોમનાથ ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર મંદિરના શિખર ઉપર કુંભાભિષેક કર્યો હતો. દેશના અલગ અલગ તીર્થોમાંથી લવાયેલા જળનો કુંભાભિષેક કરાયો હતો. કુંભાભિષેક બાદ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા દિલધડક એર શો થયો હતો, જેને પ્રધાનમંત્રી સહિત ઉપસ્થિત જનમેદનીએ નિહાળ્યો હતો. આ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા મંદિર પર પુષ્પવર્ષા પણ કરાઈ હતી. એર શો બાદ પ્રધાનમંત્રીએ સોમનાથના ઇતિહાસના તાદ્રશ્ય કરતા અદભુત પ્રદર્શનને પણ નિહાળ્યું હતું. સોમનાથ અમૃત પર્વ ઉજવણીમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરાની મુલાકાત લેશે, જ્યાં તેઓ ગુજરાતના ત્રીજા સુસજ્જ સરદારધામનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે સરદારધામ પ્રોજેક્ટ સંબંધિત વિવિધ શૈક્ષણિક અને એકતા મજબૂત કરતી યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. તેમને પાટીદાર રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 1000 વિદ્યાર્થીનીઓ અને 1000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાઓ તેમજ સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, પુસ્તકાલય અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. શ્રી મોદીએ સરદારધામ સંકુલમાં સ્વાગત વિસ્તાર, નાગરિક સુવિધાઓ, ડાઇનિંગ વિસ્તાર અને ઇ લાઇબ્રેરી સહિત વિવિધ સુવિધાઓની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સભાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે લોકોને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા, બળતણનો વપરાશ સંયમથી કરવા અને વિદેશી હુંડિયામણ બચાવવા અપીલ કરી. તેલંગાણાના હૈદરાબાદમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ ઘરેથી કામ કરવાની પ્રથાને પુનર્જીવિત કરવાની હાકલ કરી. પ્રધાનમંત્રીની અપીલ એવા સમયે આવી છે, જ્યારે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝ સમુદ્ર ધુનીની આસપાસના વિક્ષેપોને કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવ લગભગ $70થી વધીને $126 પ્રતિ બેરલ થયા છે. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ભાટીયટ સબ ડિવિઝનમાં કાકીરા લહારૂ રોડ પર કાર અકસ્માતમાં 6 પ્રવાસીઓના મોત થયા હતા. અન્ય 4 પ્રવાસીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘાયલોની નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકોમાંથી 5 ગુજરાતના ભાવનગરના એક જ પરિવારના સભ્યો હતા, જ્યારે એક મૃતક ડ્રાઇવર મંડી જિલ્લાનો રહેવાસી હતો. ચંબા પોલીસ અધિક્ષક વિજય સકલાનીએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં થયેલા બર્ગી ડેમ વોટ અકસ્માતની ન્યાયિક તપાસ કરવા વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ સંજય દ્વિવેદીના નેતૃત્વમાં એક સભ્યના તપાસ પંચની રચના કરી છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ગઈકાલે રાત્રે આ સંદર્ભમાં સત્તાવાર જાહેરાત કરી હતી. પંચ અકસ્માતના કારણોની તપાસ કરશે અને બચાવ કામગીરી અંગે 3 મહિનામાં સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે. આ ઉપરાંત રાજ્યમાં કાર્યરત તમામ બોટ અને ક્રૂઝ જહાજો માટે નવી સલામતી માનક સંચાલન પ્રક્રિયા એસઓપી પણ તૈયાર કરશે. 30 એપ્રિલે ભારે વાવાઝોડાને કારણે બર્ગી ડેમ જળાશયમાં બોટ ડૂબી જતા 13ના મોત, જ્યારે 28 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ, નવીન સંશોધનો અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના પ્રતીક સમા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. 11 મે 1998ના રોજ રાજસ્થાનના પોખરણ ખાતે કરાયેલા સફળ પરમાણુ પરીક્ષણના સન્માનમાં આ દિવસ ઉજવાય છે. તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અને મહાન વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામની દેખરેખ હેઠળ ભારતે આજના દિવસે ઓપરેશન શક્તિ પાર પાડ્યું હતું. આ સફળતા સાથે ભારત પરમાણુ શક્તિ ધરાવતો વિશ્વનો 6ઠો દેશ બન્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું, વર્ષ 1998માં પોખરણમાં થયેલા સફળ પરીક્ષણો ભારતની વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા અને અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ભારતની વૈજ્ઞાનિક નવીનતા, ટેકનોલોજી પ્રગતિ અને વિજ્ઞાન, સમાજ અને ઉદ્યોગ વચ્ચેના તાલમેલ પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે આત્મનિર્ભરતા અને વાસ્તવિક દુનિયા પર અસર કરતી વૈજ્ઞાનિક નવીનતાઓના વિઝન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. વિશેષ તપાસ ટીમ SIT એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યાના સંદર્ભમાં ઉત્તર પ્રદેશમાંથી 3 વ્યક્તિની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા 3 કુખ્યાત શૂટર છે. હત્યાના ષડયંત્રમાં સામેલ લોકોને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 13-15 મે દરમિયાન ચીનની સત્તાવાર મુલાકાત લેશે. લગભગ 9 વર્ષમાં કોઈપણ અમેરિકન રાષ્ટ્રપતિની આ પહેલી ચીનની મુલાકાત હશે. આ મુલાકાત અમેરિકા, ઇઝરાયેલ, ઇરાન યુદ્ધ, હોર્મુઝ સ્ટ્રેટના નાકાબંધીને કારણે વૈશ્વિક ઉર્જા સંકટ અને તાઇવાન સહિતના અનેક મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે વધતા તણાવ વચ્ચે થઈ રહી છે. અમેરિકાના મુખ્ય ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી અન્ના કેલીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ બુધવારે સાંજે બેઇજિંગ પહોંચશે. કેલીના જણાવ્યા અનુસાર અમેરિકન નેતા ગુરૂવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સ્વાગત સમારોહ અને દ્વિપક્ષીય બેઠકમાં હાજરી આપશે. ત્યારબાદ મંદિરની મુલાકાત અને ભોજન સમારંભમાં હાજરી આપશે. આજે બપોરના સમયે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલ આવ્યા ત્યારે સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટીને 76,400ની સપાટી પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 240 પોઈન્ટ ઘટીને 23,900ની આસપાસ કારોબાર કરી રહ્યો હતો. મોટાભાગના ક્ષેત્રોમાં નબળાઈ જોવા મળી હતી, જેમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી અને ઓટો સૌથી વધુ ઘટ્યા હતા, જ્યારે હોસ્પિટલો, હેલ્થકેર અને ફાર્માશેરો પોઝિટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે નવી દિલ્હીથી ઓસ્ટ્રેલિયાના આબોહવા અને ઉર્જા મંત્રી ક્રિસ બોવેન સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી યાદવે જણાવ્યું હતું કે તેઓએ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝની પ્રાથમિકતાઓ અને આ વર્ષના વાટાઘાટો માટેના એજન્ડા પર ચર્ચા કરી હતી. ચાલુ વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નાગરિકો અને વ્યવસાયોને વિદેશી હૂંડિયામણની જરૂર હોય તેવી વસ્તુઓ પર ખર્ચ ઘટાડવાની અપીલ કરી છે. આજે નવી દિલ્હીમાં CII વાર્ષિક વેપાર સમિટને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે પશ્ચિમ એશિયામાં હજુ પણ સંઘર્ષ ચાલુ છે અને યુદ્ધવિરામ હજુ દૂર છે, તેથી દેશ માટે આર્થિક મોરચે જવાબદારીપૂર્વક કાર્ય કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવને આવતા 1,000 વર્ષ માટે ભારતની પ્રેરણા ગણાવ્યો. પ્રધાનમંત્રીએ રોડ શો દ્વારા મંદિરમાં પહોંચી પૂજા અર્ચના અને મંદિરના કુંભાભિષેક કરીને દિલધડક એર શો નિહાળ્યો. સાંજે વડોદરામાં સરદારધામનું ઉદઘાટન કરશે. મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં સર્જાયેલી બર્ગી ડેમ બોટ અકસ્માતની ઘટનાની ન્યાયિક તપાસ માટે તપાસ પંચની રચના કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની સત્તાવાર મુલાકાતે જશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.